તારીખ 3/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 44 અને 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40
પોતાને નુકસાન થાય એવું કોણ હશે? ગુરુ પણ ન કરે એમ કે નુકસાન થાય પોતા એવું છે, પણ છતાં આપણે તો આપણો વિચાર કરવાનો જાણે એટલે ખાતા તેલ કરતા એથી સસ્તું મળે છે. ખાતા તેલ કરતા, ચોખ્ખા તેલ કરતા ઓછા ભાવે મળે છે. ખાણ નો ઉપયોગ કરે છે માટે ઘણા ડાબણ વાળા છે એમ કહી શકાય, ઘણા બુદ્ધિ વાળા છે એમ કહી શકાય. બુદ્ધિ વાળા માણસ એમ જાણે અને 10% ઇન્ટેલિજન્ટ માનતા હોય, બાકીનો 80% માણસ એવો છે કે એ સામાન્ય બુદ્ધિ નો છે. જે લાકડી આંકો એ લાકડી આંકે સામાન્ય ઉદાહરણ શું છે? એનો હેતુ જગત ને રાજે રાખવાનો અને પોતાની વિશેષતા અને મોટો પોષવાનો હોય તો તેનું બધું વાંચવાનું વિચારવાનું અજ્ઞાન છે. બે પ્રકાર, પોતાના માટે અને બીજાને માટે. કે એનો હેતુ એટલે આશરે જગત ને રાજી રાખવાનો, સાંભળવા એવા છે અને એને ખુશી કરવા છે, રાજી કરવા છે, એને સારું લાગે એવું છે. એને અનુમોદન કરે છે, સાંભળવા બેસે છે એટલે એને અનુમોદન કરે છે. અનુમોદન કરે છે એટલે એને સારું લગાડવું, એને દુઃખ લગાડે એવું કહેવું નહીં. જગત ને રાજી રાખવાનો હેતુ છે અને પોતાની વિશેષતા, પોતાની મોટાઈ પૂછવાનો એમાં હેતુ છે. એના પોતાનો મોટો ગણાય, એને સાંભળનારા સંભળાવનારને મોટો માને છે, બેસાડે છે. બેસાડે છે કે નહીં? એટલે એને માન ગોસાય છે. જો એવો એવા ભાવ થાય તો તેનું દુઃખનું વાંચવું વિચારવું અજ્ઞાન છે. એમાં જ્ઞાનનો છાંટો અજ્ઞાન છે કે 100% અજ્ઞાન છે, સરાસર અજ્ઞાન છે. એ દિવસની આપણું કોઈ વક્તાને સાંભળો પંદરથી પછી તો પછી અંદાજે આપણે પછી વાત કરે છે. શું છે કે પછી પોતાને વક્તામાં રસ રહેતો ઘણી વાર સાંભળ્યું છે પછી એને વાત કરે નવી વાત મળે તો એને રસ આવે. આવી સામાન્ય પરિસ્થિતિ જોઈને એને માન પોષણ છે એ કલ્પના કરી કરીને નવી લાભ ઉભી કરે છે. નવા નવા લાભો સરવારે એ પોતે કલ્પિત માર્ગમાં પડી જાય છે. શ્રોતાને રાજી રાખવા માટે પોતાનો રસ ટકાવી રાખવા માટે પોતે કલ્પનાના માર્ગે પડી જાય છે. દરેક કથનમાં મર્યાદાને સાચવવી પડે છે અને એ મર્યાદા પોતાના જ્ઞાનમાં રહે છે. કથનમાં એનું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે આ અપેક્ષિત વાત છે, મર્યાદિત વાત છે. એને શ્યાદ પણ લગાડવામાં આવે છે. શ્યાદ એટલે કોઈ અપેક્ષાથી, અમુક અપેક્ષાથી, અમુક મર્યાદાથી, અમુક દૃષ્ટિકોણથી એ શ્યાદનો અર્થ થાય છે. વાદ એટલે સનાતન એટલે ત્રણેય કાળે જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ આ રીતે મર્યાદિત દ્રષ્ટિકોણ રાખીને મર્યાદા રાખીને વચન વ્યવહાર કરવામાં આવેલો છે. તેને જેમ છે તેમ જોઈએ. દરેક કથનને વાદ એટલે કથન તેને જેમ છે તેમ સમજવું જોઈએ. જ્યાં જેટલી મર્યાદા કહેવા ધારે છે, જ્યાં જે દ્રષ્ટિકોણથી કહેવા ધારે છે, ત્યાં તેટલું જ તેમ જ સમજાય એ પ્રકારે એને સમજણ હોય. કોઈ બરાબર સમજણ છે, નહીંતર વિપર્યાસ થવાના અવસર ઘણો છે. વિપર્યાસ થવાની પરિસ્થિતિ કંઈ પણ થાય છે. વસ્તુ ત્રિકાળે ધ્રુવ છે તેની અપેક્ષાએ હવે એના દાખલા આપે છે. કેવી રીતે શ્યાદવાદની અંદર પ્રસંગ થયેલા છે, કેવી રીતે વસ્તુનું સ્વરૂપ મર્યાદિતપણે દર્શાવ્યું છે, અને ક્યાં ક્યાં કેવી કેવી અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર મર્યાદાઓ છે, જે પ્રયોજનભૂત છે અને લક્ષમાં લેવા યોગ્ય છે, એવા કેટલાક દ્રષ્ટાંતો આવ્યા છે. કે વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે તેની અપેક્ષાએ તો એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે એ કહે છે, પણ બીજી બાજુ ભૂમિકા અનુસારના શુભરાગ આવે છે તે હોય છે. એના નિમિત્તો દેવ શાસ્ત્રો ગુરુને શ્રદ્ધાનો શુભરાગ પણ હોય છે. સાચી વાત નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવથી માંડીને શુદ્ધાત્મ સ્વરૂપથી માંડીને રાગ સુધીની અપેક્ષાની વાત એક વાક્યમાં કહી દીધી છે, એક વચનમાં કહી છે. ખરેખર તો અંતરવલંબનનો જે વિષય છે, નિજ પરમાત્મ દ્રવ ત્રિકાળી ધ્રુવ એટલે નિજ પરમેશ્વર પદ છે, તે સર્વથા ઉપાદે છે એમ કહેવાય છે. કેમ કે દ્રષ્ટિ તો બીજાની હામું જોતી નથી, તે સર્વથા ઉપાદે છે. સમ્યક એકાંત કરવા માટે એમ પણ કહેવાય છે કે તે એકાંતે ઉપાદે છે એમ પણ કહેવાય, તો પણ એમાં મર્યાદા છે. એકાંતે ઉપાદે છે એમ કહે છે તો પણ એમાં મર્યાદા છે. જેમ પ્રવચન સારમાં એવો શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજે, પ્રવચન સાર 114 ગાથા, કે દ્રવ્યાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને જોવામાં આવે તો વસ્તુ પર્યાયમય છે. પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જોવામાં આવે તો વસ્તુ દ્રવ્યમય છે, સામાન્ય છે. સર્વથા શબ્દનો બે જગ્યાએ પ્રયોગ કર્યો છે. ખુલાસામાં એમ કીધું છે કે અનાદિ અનંત પર્યાયોમાં રહેલું, અનાદિ અનંત પર્યાય વિશોષ વિશેષોમાં રહેલું એક સામાન્ય, એકનું સામાન્ય નથી. એને જોવા માટે પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરો તો તે સારી રીતે દેખાશે. એવી જ રીતે વિશેષતાની વાત કરી તો કે અનાદિ અનંત સામાન્યપણે જે રહેલું છે એના જે વિશેષો તે પર્યાયો એમ કરીને અપેક્ષા અપેક્ષાથી ખુલાસો કર્યો છે કે ભાઈ બોલો એમાં બીજી અપેક્ષા સામે લઈ લીધી. એ એમ સૂચવે છે કે જે સર્વથા શબ્દ વાપર્યો તે મર્યાદા સહિત વાપર્યો છે, મર્યાદા રહીત વાપર્યો પ્રશ્ન થવા જે છે. તો પછી ત્યાં સર્વથા શું કરવા કહે છે કે સર્વથા કહેવાની પણ એ વાત છે કે બીજી વાતને એટલી ગૌણ કરવી છે કે એને અંશમાં વસ્તુને નથી રાખવી. જે અપેક્ષાએ જે દર્શાવવા માંગે છે તે અપેક્ષાએ તે 100% એમ જ છે એમ કેવું છે. એમાં પછી અંશ પાડવાના નથી, એ કહેવા માંગે છે એમાં અંશ નથી પાડવાના. એમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો આત્મા જ્ઞાન સ્વરૂપ 99% છે, 99% જ્ઞાન સ્વરૂપ છે કે 100% જ્ઞાન સ્વરૂપ છે કે સર્વાંશ જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે? તો પણ બીજા ગુણો તો છે ને, કે બીજા ગુણો જ્ઞાન ની અંદર અંતર થઈ ગયા છે. બધા ગુણો ના કહો, આત્માને જ્ઞાન સ્વરૂપ કહેતા અંતર્લીન થઈ જાય છે. જો ગુણ અપેક્ષાએ એના અંશો વિચારવામાં આવે તો આત્મા જ્ઞાન સ્વરૂપ અનંતમય માગે છે, કેમ કે અનંત ગુણો છે. બધા જ ગુણો અનંત સ્વભાવ પોતાનો ધારણ કરે છે. જો બધા ગુણોની હયાતીથી એના પ્રતિશત કાઢવામાં આવે, ટકાવારી કાઢવામાં આવે, તો આત્મા જ્ઞાન સ્વરૂપ કેટલા ટકા એમાં છે? તો કે અનંતમાં માગે આત્મા જ્ઞાન. કેવી રીતે આત્મા સમજાશે? વસ્તુ ત્રિકાળી જરૂર છે, તેની ઉપાદેયતા અત્યંત ઉપાદેયતા માટે એકાંતે ઉપાદેય છે એમ કહેવાય છે. એકાંતે કેવું છે? ત્યાં અત્યંત ઉપાદેય છે એમ કહેવાય છે. એની અત્યંત ઉપાદેયતા દર્શાવવા માટે, એ મર્યાદાને સૂચવવા માટે એક સમયની શુદ્ધ પર્યાય ભલે પૂર્ણ શુદ્ધ હો કેવળ જ્ઞાનાદિની, એને પણ ભલે એ કહે છે શાસ્ત્રમાં, એને પણ આશ્રય કરવા અને લક્ષ્ય કરવાનું સ્થાન નહીં હોવાથી એને એ કહેવામાં આવે છે. અવલંબનનો એ વિષય નથી, કેવળ જ્ઞાન પણ અવલંબનનો વિષય નથી, શુદ્ધ ધ્રુવ પરમાત્મા જ અવલંબનનો વિષય છે. તેથી એને બહારની ચીજ ગણવામાં આવે છે, તે અવલંબનનો વિષય છે. એનાથી બહારનું તત્વ ગણવામાં આવે છે, બહિતચ્ચ. 38 ગાથામાં બહિતચ્ચ બહિર્તત્વ કહ્યું છે, અને ત્યાં એક પણ કહ્યું છે. તો એટલું બધું કયા પછી પણ અહીંયા શુદ્ધ પર્યાયને બદલે અશુદ્ધ પર્યાય લે છે કે બીજી બાજુ એ જ જૈન દર્શનના સિદ્ધાંતમાં, એ જ જૈન શાસ્ત્રમાં એવી વાત આવે કે શુદ્ધ રાગ આવે છે અને હોય છે. સાધક અવસ્થામાં શુદ્ધ રાગ આવે અને શુદ્ધ રાગ હોય, શુદ્ધ રાગ ના આવે અને શુદ્ધ રાગ ન હોય એવું બને. ભલે એ ધર્મ નથી, સિદ્ધાંત એમ કહેશે કે એ ધર્મ નથી, પણ એને યથાયોગ્ય ભૂમિકામાં યથાયોગ્ય ભાવ ન હોય એવું બને નહીં હોય જ એમ કે શુભ રાગ આવે છે અને હોય છે, એના નિમિત્તો પણ હોય છે. દેવ શાસ્ત્ર અને ગુરુ એની શ્રદ્ધા હોય છે અને એનો શુભ રાગ પણ હોય છે. એની શ્રદ્ધા એટલે વ્યવહાર શ્રદ્ધા હોય છે અને એમના પ્રત્યેનો શુભ રાગ પણ. ચોથા ગુણ સ્થાને, ચોથા ગુણ સ્થાને અનુસાર પાંચમા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાન પ્રમાણે અને મુનિ દશામાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં એ દશાના પ્રમાણમાં એમ દરેકના શુભ ભાવની મર્યાદામાં ફેરફાર થતો જાય છે. કે શ્રાવક છે એ જૈન મંદિર બંધાવે, છુપા આવે તો એ ભગવાનની સ્થાપના કરવા માટે જૈન મંદિર બંધાવે, હોય એ જૈન મંદિર બંધાવે નહીં. પાછા જિનેન્દ્ર ના દર્શન કરવા જાય મંદિર બાંધ્યો હોય તો બંધાવે નહીં. ફેર છે પાછા ભૂમિકા અનુસાર નો આ ફેર છે. એમ તો પ્રતિષ્ઠા પાછું કે છે આચાર્ય, શું ક્યાં વાત કરો છો? પ્રતિષ્ઠા થાય એના માટે પ્રતિષ્ઠા પાઠ લખેલા કે જે જીવ પ્રતિમા જીવ માર્ગને પ્રદર્શિત કરે છે, જીવ સ્વરૂપે આત્મસ્વરૂપને પ્રદર્શિત કરે છે, માર્ગરૂપ જે સ્વસંવેદન છે એને પ્રસિદ્ધ કરે છે એવું સદાય કહેવાય. એવું સદાય વિદ્યમાન હો, એની વિદ્યમાનતાનો કદી નાશ ન હો એમ વાત છે. તત્વદ્રષ્ટિ છે, માત્ર શાંતિ શુદ્ધની વાત એમાં નથી. તત્વદ્રષ્ટિ એ પ્રકાર આવે છે ત્યાં એને જે કરે છે એના એના અનુમોદનનો દોષ એને લાગતો નથી.
મારા ગ્રંથિ જે માર્ગ છે Thank you.
એનો નિષેધ કરે તો તે જૈન દર્શનને જૈન દર્શનના કોઈ સિદ્ધાંતને લો તેનો જે પ્રતિમાજીનો નિષેધ કરે તો તે જૈન દર્શનને સમજો નથી તેથી તે મિથ્યા દ્રષ્ટિ જીન સ્વરૂપ ને વ્યક્ત કરે છે જીન પ્રતિમા તો જીન પ્રતિમા કહત બનારસી અલપ અલપ ભવ સુધી જાતી સુઈ જીન પ્રતિમા પ્રમાણે જીન પ્રતિમાને જોઈને જેને જીનેન્દ્ર નું સ્વરૂપ પ્રમાણિત થાય છે જે જીવ જીન પ્રતિમાને જીનેન્દ્ર ની સરખી માન કરશે એ સાક્ષાત જીનેન્દ્ર બિરાજમાન હોય એક માનીને છોડીને બધું છે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે એવું સાક્ષાત્પણે સંકોકરણમાં હોય એમાં એક વાણી કરીને બધું જ છે આપણે અમારા મન તો એ જીનેન્દ્ર જીનેન્દ્ર સંકોકરણમાં પણ વાણી એના કાળે છૂટો એના કાળે બંધ થાય છે ભગવાન એમને પ્રતિમાવત હોય છે ત્યાં પણ ભગવાન તો પ્રતિમાવત જ હોય છે સંકોકરણમાં જયારે વાણી નો છૂટો થાય અને વાણી છૂટે ત્યારે પણ કોઈ રોષ નથી મોટો ખૂલતો નથી તો પ્રતિમા વખત ધ્યાનસ્થ જ હોય છે કાંઈ ફેરફાર નથી વાતાવરણમાં સમજે છે શું ફેર છે જીન પ્રતિમામાં અને જીનેન્દ્રમાં નક્ષા જીનેન્દ્રમાં કાંઈ ફેર જોવામાં આવતો આવું જેને અંતરથી એના જ્ઞાનમાં માથે એ જીવને હવે લાંબુ કે એને જીનેન્દ્રનું જે રૂપ ભાવ રહ્યું છે એને ભાઈ એને આત્માનું ભાવ રહેલું ભાષે પિતાનું ભાવ એટલે એ ભવભ્રમણના નાશનું કારણ નિષેધ કરે એ માર્ગનો નિષેધ કરે છે નિષેધ કરે છે જૈન તત્વનો નિષેધ કરે છે પોતાના આત્માનો નિષેધ Thank you. યથાર્થવાદને શુદ્ધ કરવા માટે સિદ્ધાંતના એવા કેટલાય તબક્કા છે કે જે યથાર્થ રીતે દર્શન વિરોધાભાસી દર્શન કરનાર એવું લાગે
અખંડ
કલ્પના કરી છે તો પણ ખરેખર ત્યાં ટુકડા કરતા તો એમ દ્રવ્ય તો વસ્તુ એ દ્રવ્ય સ્વરૂપે હોવાથી એની અંદર બધા ભાવને કાળમાં જરા વિશેષ વિકાસ થાય છે. ભાવ તો એમાં તો વિપરીત છે, એક પર્યાય છે બીજી પર્યાય સ્વરૂપે ખંડ પણ ભાવ કાળમાં જોવામાં આવે છે તો પણ તેને તે વસ્તુ સદાય રહેતી હોવાથી બદલતી પર્યાય પણ તેને તે વસ્તુ અખંડ જ રહે છે. માટે એનો અનાદિ કાળ જોવામાં આવે તો વસ્તુ કાળમાં કાળથી પણ અખંડ વિચાર જોવામાં આવે છે. ક્યાંય ટુકડો પડતો વસ્તુ પર્યાય બદલાય તો પણ એનો ટુકડો અખંડ પડતો એવી જ રીતે ભાવનો વિષય લીધો છે. મૂળ ભેદે અનેક ભાવો છે, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, તો પણ એની મર્યાદા છે. ગુણ ભેદે ભેદ હોવા છતાં વસ્તુ ભેદે ભેદ રીતે વસ્તુ ભાવથી પણ એ વાત આપણે ચાર સ્પષ્ટ વિવેચના જે વખતે જેવી દીક્ષિત ભાવથી વસ્તુ કહેવામાં આવે છે તે સમયે તે જ ભાવમય પ્રતીકમાં આવે છે અને તે વિદિક્ષિત ભાવ પણ સત સ્વરૂપ જ પ્રતીક થાય છે. જો કોઈ બીજા ભાવથી વસ્તુની નિરીક્ષા કરવામાં આવે છે તો તે જ ભાવમય પ્રતીક થાય છે અને તે જ રીતે વિદિક્ષિત ભાવ પણ તે જ રીતે પ્રતીક થાય છે. એનું દ્રષ્ટાંત સુવર્ણમાં ક્રિયાપણ ભારેપણ ચમકદારપણ ખાલી અનેક ગુણ છે. જે સમયે તેની પીત ગુણથી દીક્ષા કરવામાં આવે છે તે વખતે સોનું પીળું જ દેખાય છે તથા જે સમયે સુવર્ણની ગુરુત્વ ગુણથી દીક્ષા કરવામાં આવે છે તે સમયે તે ગુરુરૂપ જ જણાય છે. વજન કરે કેટલા તોલા છે સોનું ખરું પણ કેટલા તોલા છે અને તે અંદર કિંમત કેવી રીતે કરવું. એક તોલા ની એક તોલા જેટલી, પાંચ તોલા ને પાંચ તોલા જેટલી, પચીસ તોલા ને પચીસ તોલા જેટલી. એમ નથી કે સોનામાં થોડીક પીળાશ છે અને થોડું વજન પણ છે. સોનું આંશિક વજન રૂપે છે અને આંશિક પીળા પણ છે એમ લેવાશે. કોઈ વજન ને પીળા ને જુદા પાડી શકાશે. હવે અમારે તો સોનું જોઈએ છે, પીળા નું કઈ અમારે જરૂર નથી. કેટલું છે વજન એ પીળા ને આપવા વાસના પૈસા બંધ કરી દો, વજનના પૈસા બંધ કરી દો, એકલો મને સ્વાદ આપે, સ્વાદ જોખી દો મને. મારે તો કેરી નો પ્રયોજન સ્વાદ લેવા સાથે છે. મારે કઈ આંખે જોવી નથી, જરૂર નથી. તમે મને એમાંથી બાદ કરીને આપો. ગોટલા ને છોકરા બાદ કરીને રસ આપો, કેરી માં આઠ રૂપિયા કિલો એકલો રસ લેવો હોય તો 15 રૂપિયા કિલો. હવે કોઈ એમ કે ગોટલા છોકરા બાદ કરીને તમે 15 લઈ જાતો, હવે મને તમે પીળા પણ બાદ કરી દીધો, સુગંધ પણ બાદ કરી દીધો, એના બીજા બીજા ગુણ બાદ કરી, એટલો સ્વાદ મને આપો ને એના પૈસા કેવો આવે. એમ સોનામાં નિર્ગુણ છે તો પણ ગુણ અપેક્ષા એમાં ભેદ છે, વસ્તુ અપેક્ષા એમાં કાંઈ ભેદ નથી. એ સમજાવવા માટે બહુ સરસ વાત કરે છે કે અહીં આજનું જ તાત્પર્ય છે કે જે સોનાનો પીત ગુણ છે તેમાં ગુરુત્વાદી ગુણ અંતર્ભૂત છે. અંતર્ભૂત છે તો આ અધ્યાત્મના દ્રષ્ટિએ બહુ સારો વિષય છે. જીવનો જે જ્ઞાન ગુણ છે તે જ વિવિક્ષારૂપ સુખરૂપ થઈ જાય છે. કેમ કે સુખ ગુણ જ્ઞાન ગુણમાં અંતરલીન રહેલો છે. પાડી શકાતો
વિષયમાં જ્ઞાન ને સાથે આવે છે.